તારીખ 6/4/1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 332 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 259
સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 332 પાનું 184 આત્મામાં સુખ ભર્યું છે તો તેનો નિર્ણય કરવાની રીત શું? અથવા આત્મામાં સુખ ભર્યું છે તેનો નિશ્ચય કેવી રીતે થાય? સુખ છે એ અનુભવનો વિષય છે, વિચારનો વિષય નથી. એટલે નિર્ણય પણ અનુભવપૂર્વક થવો જોઈએ. કોઈ એમ નથી કહેતો કે મને સુખ સમજાય છે કે દુઃખ સમજાય છે, લાગે છે એમ કે છે. સુખ દુઃખ લાગે છે, કેમ કે એ ભાવો લાગવા સંબંધીના છે, લાગવા પૂર્વક સમજવા સંબંધીના છે. એટલે આત્મામાં જે સુખ છે એ સુખ તો શક્તિરૂપ છે. આત્મામાં સુખ છે, સુખ સ્વરૂપ છે આત્મા, સુખ સ્વભાવી છે, એ શક્તિ સ્વરૂપ છે. લાગવું નહીં લાગવું એ અવસ્થાનો પ્રકાર છે. શક્તિમાં લાગવું નહીં લાગવું હોતું નથી. એટલે સ્વભાવનું સુખ પ્રગટ થાય ત્યારે અનુભવ ગોચર થાય છે. સંસાર અવસ્થામાં એ સુખ ગુણની ઉલટી પર્યાય દુઃખ છે એ લાગી રહી છે, એનો અનુભવ બધાને થઈ રહ્યો છે, પણ આત્મિક સુખનો અનુભવ કોઈને નથી થઈ રહ્યો. સ્વરૂપ સુખ સ્વરૂપ સુખનું હોવાથી અથવા સુખ સ્વભાવ હોવાથી સુખ ન મળે ત્યાં સુધી જીવ સુખ માટે પ્રયત્નશીલ રહે છે. સંસારના બધા જીવો પ્રયત્નશીલ રહે છે. અને સુખની પ્રાપ્તિ થતી નથી એનું કારણ પણ એ વિષયનું અજાણપણું છે, એ કાર્ય પદ્ધતિનું પણ અજાણપણું છે. એટલે અહીંયા પ્રશ્ન તો પ્રયોજનભૂત છે આ એકદમ, સુખનો નિશ્ચય કેવી રીતે થાય? તો પહેલા તબક્કે એ વાત છે કે આત્મામાં જ સુખ છે એમ આચાર્ય દેવે અને ગુરુદેવે જીવનો સ્વભાવ બતાવીને અનેક યુક્તિ અને દલીલથી કહ્યું છે. શું કહે છે આચાર્યોએ, ગુરુદેવે, જ્ઞાનીઓએ, બધાએ એ વિષયમાં એક જ વાત કરી છે કે આત્માનું સુખ આત્મામાં છે, દરેકનું સુખ એના પોતાના આત્મામાં છે, એ સિવાય ક્યાંય નથી. એના માટે એમણે અનેક યુક્તિઓ અને દલીલો કહેલી છે. યુક્તિમાં તો શું છે કે બહારથી ક્યાંય સુખ આવતું નથી, જ્યાં સુખની કલ્પના કરી છે ત્યાં દુઃખનો અનુભવ ચાલુ થઈ જાય છે, આકુલતા વધી જાય છે. એટલે યુક્તિથી ક્યાંય બહાર સુખ નથી એ વાત તો સ્પષ્ટ થઈ જાય છે. અને એ સંબંધીની જે દલીલો છે, પશ્ચાત દુઃખ તે સુખ નહીં, પછી દુઃખ થાય અને સુખ કેમ કહેવું, તો સુખની પર્યાય તો વધતી જવી જોઈએ, એમ અનેક યુક્તિ અને દલીલથી એમણે કહ્યું છે. એ ઉપરાંત એમણે પોતે પોતાના અનુભવથી સ્વાનુભૂતિ કરીને પણ કહીએ છીએ કે આત્મામાં જ સુખ છે. એટલે આ બધા બે પ્રકારો જોતા સુખ આત્મામાં છે એમ પ્રથમ તબક્કે વિશ્વાસ આવવો જોઈએ, પછી નિશ્ચય કરે અથવા નિશ્ચય કરવાનો પ્રયોગ કરે, પ્રયોગાત્મક પ્રયત્ન કરે પણ વિશ્વાસપૂર્વક કરે. વિશ્વાસ જ બીજી રીતે હોય તો કોઈ પ્રયોગ કરવાનો અવસર રહેતો નથી. સાંભળીને સમજીને વિશ્વાસ કરવાનો પ્રકાર આવે છે. પહેલા ગુરુદેવે તો ઉપદેશમાં ઘણી ચોખવટ કરીને બધું સૂક્ષ્મ રીતે અપૂર્વ રીતે સમજાવી દીધું છે. ગુરુદેવે જે સ્પષ્ટતા કરી છે એ તો અભૂતપૂર્વ સ્પષ્ટતા કરી છે. વર્તમાન ઉપલબ્ધ સાહિત્ય જોવામાં આવે તો ગુરુદેવે સ્પષ્ટતા કરી છે એવી સ્પષ્ટતા કોઈએ કરી ન હોય એવું લાગે, એટલી બધી સ્પષ્ટતા કરી છે. સુખનું સ્વરૂપ શું? તો કે નિરાકુરતા. દુઃખનું સ્વરૂપ શું? તો કે આકુરતા. આકુરતા અને નિરાકુરતા એ અનુભવથી સમજાય એવો પર્યાય છે. અનુભવથી સમજાય એવો ભાવ છે. બંને ભાવો અનુભવથી સમજાય. આકુરતા વર્તી રહી છે એટલે આકુરતા તો સમજાય છે. એના ઉપરથી પ્રતિપક્ષ સમજવાનો અર્થ એ છે કે એનો અભાવ તે નિરાકુરતા. વિદ્યમાન શું છે? અનુભવ ગોચર શું છે? આકુરતા. એના ઉપરથી પ્રતિપક્ષ પકડવાનો લઈએ છે. નારકીની અંદર કોઈ સંસ્કારી જીવ નરકની અસાતા વેદની ઉપરથી, અસાતાની વેદના ઉપરથી સુખને પકડી લે છે. પ્રતિપક્ષ તીવ્ર અસાતા છે ને એનો પ્રતિપક્ષ પકડે છે. એમ વેદના છે એને સુખનો નિશ્ચય થવામાં નિમિત્ત પડે છે, સ્વરૂપની ઓળખાણમાં નિમિત્ત પડે છે. કોઈની જીન પ્રતિમા નિમિત્ત પડે છે, કોઈને જીનોપદેશ નિમિત્ત પડે છે. એમ અનેક નિમિત્તો છે. એમાં એક નારકીની વેદના પણ લીધી છે. સુખનું પ્રગટ લક્ષણ તો જ્ઞાન છે. સુખનું પ્રગટ લક્ષણ તો જ્ઞાન છે. કેવી રીતે? કે જ્ઞાન છે એમાં આકુરતા નથી. એકનું જ્ઞાન, માત્ર જ્ઞાન, એમાં આકુરતા નથી. અને નિરાકુર પણ એ સુખનું સ્વરૂપ છે. નિરાકુર પણ એ સુખનું સ્વરૂપ છે. ત્યાંથી સુખનો સેમ્પલ પકડાય છે. પછી જે સ્વરૂપમાં શક્તિરૂપે સુખ છે એ સુખને પ્રગટ કરવાનો પ્રયોગ થાય છે. જે દુઃખરૂપ આકુરતારૂપ પરિણમન થઈ રહ્યું છે એ ઉલટા પ્રયોગથી થાય છે. એના ઉપરથી સુલટો પ્રયોગ કરીને સુખને પ્રગટ કરી શકાય છે. પણ ઓળખાણ થયા પછી, જ્યાં સુધી ઓળખાણ ન થાય, નિશ્ચય ન થાય, એટલે પ્રશ્ન અહીંયા નિશ્ચય ન લીધો છે, કે જ્યાં સુધી નિશ્ચય અથવા નિર્ણય ન થાય ત્યાં સુધી પ્રગટ કરવા માટેનો કોઈ પ્રયોગ ચાલે નહીં અને સુખનો અનુભવ થાય નહીં. પ્રથમ સુખનો સ્પષ્ટ અનુભવ તો સ્વાનુભૂતિના કાળમાં થાય છે. સ્વાનુભવ થતાં આનંદ અને સુખ શાંતિનો અનુભવ થાય છે, કેમ કે બધા ગુણો ત્યાં સમ્યક થઈને આંશિક શુદ્ધ રૂપે પરિણમે છે. એટલે એટલે એક વાત સ્પષ્ટ થઈ કે જીવને સુખનો અનુભવ ક્યારે થશે, એ સ્વાનુભવ થશે ત્યારે. એ સ્વાનુભવ ક્યારે થશે, કે નિર્ણય થયો હશે, ઓળખાણ થઈ હશે ત્યારે. એ સિવાય સુખના દર્શન કરવા હોય તો જેવો સુખ પામ્યા છે એની દશાને સમજે, એની દશાને અવલોકે, એની દશાનો એનો પરિચય કરે તો એને સુખ સમજાય, નહીતર સુખ ન સમજાય. એ છેડો ત્યાં સુધી જાય છે સમજવાનો. એક પત્રમાં કૃપાળુદેવે મથાળું બાંધ્યું છે કે જ્ઞાનીની દશાને અવલોકીએ છીએ અને તેવા થઈએ છીએ. શું મથાળું બાંધ્યું છે? જ્ઞાનીની દશાને અવલોકીએ છીએ અને તેવા થઈએ છીએ. એટલે એ બહારમાં પ્રગટ પરિસ્થિતિ છે એમની. એટલી વાત ચોક્કસ છે કે એ જોવા માટે પણ નજર જોઈએ છે. બધાને એ વાત સમજાતી નથી. હા, સુખધામ છે. ગમે તે પરિસ્થિતિમાં પોતે સમાધિ મારીએ છે કે નહીં, એમનો ઉદય વિચિત્ર હતો. કૃપાળુદેવનો ઉદય વિચિત્ર હતો. બહારમાં ઉપાધિ છે અને અંદરમાં સમાધિ છે. કેટલા પત્રોમાં લખ્યું છે, બહારમાં ઉપાધિ છે અને અંદરમાં સમાધિ છે. સમાધિ કયો કે આત્માને સુખ શાંતિ છે, એમ કયો, એક જ વાત છે. ક્રમને હિસાબે વિચારવામાં આવે તો પદાર્થ નિર્ણય થતા સુખનો પણ નિર્ણય થાય છે, કેમ કે પદાર્થ સુખ સ્વભાવી છે. આત્મા જે પદાર્થ છે એ સુખ સ્વભાવી છે, એ પદાર્થ નિર્ણય વખતે એનો નિશ્ચય થાય છે. એટલે એ સ્ટેજનો એ વિષય થયો, નિર્ણયના સ્ટેજનો એ વિષય થયો. એ પહેલાં કોઈને સુખ સમજાય એવું બનતું નથી. એ પહેલાં તો એને જે માર્ગ ચીંધે એ માર્ગે ચાલવાનું રહ્યું. પદાર્થ નિર્ણય વખતે એને સુખ સમજાય છે. બીજું કે સુખ સંબંધીનો જે વિપરીત નિર્ણય છે, મિસકોન્સેપ્ટ છે, એ ઘણો ગાઢ થયેલો છે, એટલે પણ એને બિલકુલ બદલી નાખવો, એ નિર્ણય ખોટો છે, જૂઠો નિર્ણય છે, દુઃખને સુખ માનેલું છે, એ વાત થોડી કઠણ પડે છે, અઘરી પડે છે જીવને. એટલે એટલા પગથિયા ચીડ્યા પછી પદાર્થ નિર્ણય વખતે એને સમજાય છે, ત્યાં સુધી નથી સમજાતો, અનુભવ છે ત્યારે સમજાય છે. હવે એ ગાઢ થવાનું કારણ શું છે? કે જીવના સુખ સ્વભાવને લીધે જીવ સુખ મેળવવા માટે બાહ્ય પદાર્થોમાં સુખની કલ્પના કરીને, એ તો કહેશે बाह्य पदार्थों में सुख की कल्पना करीने ये पदार्थों ने इच्छा छे। ते पदार्थों ने प्राप्ति नहीं थती त्या सुधी में ते इच्छाओ घनी आकुलता मय होय छे, आकुलता वाली होय छे। जे प्रगट दुख रूप छे, ये प्रगट दुख रूप छे। हवे जारे कोई पुण्य योगे ते पदार्थों संयोग थाय छे इच्छा अनुसार पूरतो के वत्ता प्रमाण में तेना प्रमाण में ये आकुलता नो पारो नीचे आवे छे। अने इतला खातर जीव बधा प्रयत्न करे छे आकुलता नो पारो नीचे लावा अने एने सुख माने छे कि जे खरेखर सुख नथी। એટલું ઓછું થાય એટલું પણ આકુલતાનું ઘટવું થાય એની પાછળ જીવ આખી જિંદગી ખર્ચવા તૈયાર હોય છે માત્ર ઈચ્છાઓની પૂર્તિ કરવા માટે। આખી જિંદગી મજૂરી કરે છે। સંક્ષેપમાં કહીએ તો કલ્પિત સુખ માટે આખી જિંદગી મજૂરી કરવા બધા તૈયાર થાય છે। આ સંસારી જીવોની હાલત છે। તો એ જીવને જ્યારે સાચું સુખ અને તે પણ અનંત જોવામાં આવે, પ્રત્યક્ષ થાય, તો એના માટે એનો પ્રયત્નનો ઉપાડ કેટલો જોરદાર હોય કે જગતમાં એના જોરને રોકી શકે, ખાળી શકે, એ પૂરને ખાળી શકે એવી કોઈ ચીજ નથી। સાતમી નારકીની વેદના પણ નહીં અને દેવલોકનો વૈભવ પણ નહીં। બાકી તો બધા નીચેના સંયોગો છે। આ બે એક્સ્ટ્રીમ પોઈન્ટ છે સંયોગોની દ્રષ્ટિએ, સ્વર્ગના વૈભવો અને નારકીની વેદના। એ બંનેથી જુદો પડીને, ભિન્ન પડીને જીવ પોતાના અંતર સુખનો અનુભવ કરી શકે છે અને મેં એ બંને એને રોકી શકતા નથી। હા, પરપ્રવેશ ભાવ છે, અહીંયા મિસકોન્સેપ્ટ મારા છે કે મારામાં પ્રવેશ છે, મારામાં પ્રવેશ છે, હું મારામાં કંઈક પ્રવેશ થાય છે, મને મારામાં આવે છે, આવે છે, આવે છે, એ જે કોન્સેપ્ટ છે એને સુખનો નિશ્ચય કરવામાં આવરણ છે, બાધક થાય છે। હવે આવું બન્યા જ કરે છે જીવનમાં, ઈચ્છાઓ થાય, ઈચ્છાઓની અવારનવાર પૂર્તિ થાય અને જીવને જાણે સુખ થયું હોય એવો અનુભવ થાય, એટલે એ અનુભવનાથી ઉત્પન્ન થયેલો વિશ્વાસ પ્રતીતિ એને સાવ બદલી નાખવી એ વાત જીવને કઠણ પડી છે મૂળમાં। પણ કોઈ વિચારવાન જીવ હોય શું તો એ જરૂર વિચારે કે જો ખરેખર મને સુખની પ્રાપ્તિ ને સુખનો અનુભવ થયો હોય તો પછી હું ફરીને સુખ માટે કેમ પ્રયત્ન કરું? ખાધા પછી કોણ ખાય? ભૂખ બંધ થઈ જવી જોઈએ, સુખ મળી ગયા પછી સુખ મળી મેળવવું છે એ વાત ક્યાં રહી? તો મળ્યું છે એ વાત ક્યાં રહી? જો મેળવવું હોય તો મળ્યું છે એ વાત રહેતી નથી, ત્યારે છે શું? આખરમાં સુખનું સ્વરૂપ શું છે, સુખ ક્યાં છે, સુખની પ્રાપ્તિ કેવી રીતે છે, આ જે પ્રયોજનભૂત પ્રશ્નો ઉત્પન્ન થાય અને એની ગવેષણા, એની શોધ પાછળ જો જીવ જાય તો એને બીજી ચિંતા ઉત્પન્ન થવાનો અવકાશ ઓછો છે। આ એકની પાછળ જો એના પરિણામ લંબાઈ પર મૂળ પ્રયોજનભૂત વિષય ઉપર, તો બીજી ચિંતામાં પરિણામોનું જવાની જગ્યા ઘટી જાય છે. ત્રાસીમાં પત્રમાં આ વાત કરીશ. પણ એની પાછળ જનારો જોઈએ, પાછળ પડીને નક્કી કરનારો જોઈએ. ક્યારે મળતા નથી, માટે કોઈ જીવને ઈચ્છિત પદાર્થોની પ્રાપ્તિ થયા પછી પણ તૃપ્તિ થતી નથી. એક વાક્ય આપણે શેના ઉપર વિચારીએ છીએ કે ગુરુદેવે તો ઉપદેશમાં ઘણી ચોખવટ કરીને બધું સૂક્ષ્મ રીતે અપૂર્વ રીતે સમજાવી દીધું છે. આ વાત પોતે સમજ્યા છે એટલે અનુભવથી કહે છે. ગુરુદેવે તો બધું આ સ્પષ્ટ કરી દીધું છે. જો જીવ સત્પુરુષની ઓળખાણ પછીના સ્ટેજમાં અંદર પ્રયોગમાં આવેલો હોય, તો એ અવલોકનના પ્રયોગની અંદર જ્ઞાનને અવલોકતા જ્ઞાનનું રૂપ જે સુખ છે એનો નિર્ણય કરી શકે છે. કેમ કે જ્ઞાન છે એ નિરાકુળ સ્વભાવી છે, જોડે વિભાવનો પર્યાય રાગનો પર્યાય ચાલે છે એમાં આકુળતા છે. બેને મીંડવે છે પોતાના અનુભવને, પોતાના અનુભવમાં બંને ભાવ આવે છે એને મીંડવે છે ત્યારે એ સુખનો નિશ્ચય કરી શકે છે. એ પહેલા ક્યારેય સુખનો નિશ્ચય નથી કરી શકતો. અને એ વાત ગુરુદેવે સૂક્ષ્મ રીતે અને અપૂર્વપણે સમજાવેલી છે. નિશ્ચયનો વિષય, સ્વરૂપ નિશ્ચયનો વિષય સમયસારની 144 ગાથાના પ્રવચન વખતે બહુ સૂક્ષ્મપણે આવતો. અને સમયસાર પ્રવચનોનો ઘણું કરીને પાંચમો ભાગ છે, એ ચોથો ભાગ છે. આ 144 ગાથાનું પ્રવચન જે શતાબ્દી અંકમાં પાછું ફરીને પ્રકાશિત થયું એમાં એ વાત બહુ જ સારી રીતે લીધી છે. એક સૂક્ષ્મતા એમણે એ પણ લીધી છે કે જ્યાં સુધી વિચાર દશામાં પણ જીવ રાગના અવલંબને આત્માનો નિર્ણય કરવા જાય છે ત્યાં સુધી યથાર્થ નિર્ણય થતો નથી. પણ જીવ જો જ્ઞાન લક્ષણના અવલંબને, જ્ઞાનના અવલંબને જ્ઞાન સ્વભાવનો નિશ્ચય કરે તો એને અવશ્ય યથાર્થ નિશ્ચય, યથાર્થ નિર્ણય થાય છે. શું એટલે એ વિષયને જરા વધારે વજન આપવા માટે એવા શબ્દનો, એવા વાક્યનો એમણે પ્રયોગ કર્યો કે અંશે રાગનો અભાવ કરીને, એવા શબ્દો પડ્યા છે. અંશે રાગનો અભાવ કરીને જ્ઞાનના આધારે જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય થાય છે. અને એ જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય થવામાં પુરુષાર્થ ઉપડવાનું કારણ સાથે સાથે સુખનો નિશ્ચય થયો છે તે છે. સુખનો નિશ્ચય એક એવો નિશ્ચય છે કે જીવના પુરુષાર્થને વેગ આપે છે. કેમ કે સુખ તો જોઈએ છે અને સુખ માટે જ બધા પ્રયત્નો કર્યા છે જીવે, એટલે સુખ દેખાઈ જાય છે. અને એ પણ ઘણું સુખ દેખાઈ જાય છે, બેહદ સુખ દેખાઈ જાય છે ત્યારે જીવનનો પ્રયત્ન એના પ્રમાણમાં ઉત્પન્ન થયા વિના રહી શકે જ નહીં. બહુ સરસ વાત લીધી છે. આપણામાં શતાબ્દી અંક ન હોય તો જ્ઞાન એ તો ભગવાનની, એ તો એમ કે જ્ઞાનીની વાણી છે, એ વાણી સિવાય બીજું તો નિમિત્ત છે ને, જ્ઞાનીની વાણી સિવાય તો નિમિત્ત છે ને, બાહ્ય નિમિત્ત છે. અંતરંગમાં જે પ્રયોગ છે એમાં રાગનો અભાવ કરીને એમ લીધું છે. અભાવ એટલે શું? અવલંબનનો અભાવ છે ત્યાં, એ તો વિચાર દશા છે, પણ અંશે અવલંબનનો અભાવ થાય છે. પૂરો અંશે પૂરો અવલંબનનો અભાવ થાય તો નિર્વિકલ્પ દશા થાય, નાનું અવલંબન આવી જાય તો પૂરેપૂરું, પણ અંશે જે આવે છે ત્યાં ભાવ વાસન થઈ જાય છે. શ્રુત જ્ઞાનમાં એવી શક્તિ છે કે એક અંશ ઉપરથી આખા અંશનો નિશ્ચય કરે. સેમ્પલ ઉપરથી આખી ચીજને માપે. માણસનો એક છુપાયેલા માણસનો પગનો એક અંગૂઠો દેખાય એટલે આખો માણસ ત્યાં ઊભો એમ ખબર પડે. એ શ્રુતિની શક્તિ છે. એમ અહીંયા જ્ઞાનનો, જ્ઞાનના વેદન અંશનો માં જે નિરાકુળતાનો આંશિક અનુભવ થયો, અનુભવાંશ લીધો છે, આંશિક અનુભવ થયો વિચાર દશામાં. કેમ થયો? કે રાગનો આંશિક અવલંબન છોડીને જ્ઞાનનું આંશિક અવલંબન આવ્યો, ત્યાં આખા સ્વરૂપનો ભાવ વસાયો કે અનંત જ્ઞાનને અનંત સુખ મારા સ્વરૂપમાં ભરેલું છે, અનંત જ્ઞાનને અનંત સુખની જ હું મૂર્તિ છું એવું સ્પષ્ટપણે, સ્પષ્ટ શબ્દ વાપર્યો છે, સ્પષ્ટપણે ભાસે છે. અને પછી પુરુષાર્થ જાયલો રહેતો નથી. ગુરુદેવ તો કોઈ કોઈ વાર એવી ભાવો છે, ભાષા આવતી હતી એમને, કે તું અંદરમાં જોતો ખરો, અંદરમાં સુખનો સમુદ્ર ડોલે છે. શું કહે? આખો સમુદ્ર જેમ ઉછળતો હોય તો આખો સમુદ્ર ડોલે છે એમ કહેવાય ને, હં, આખું પાણીનું દળ ડોલે છે. એમ તારા આત્મામાં સુખનો સમુદ્ર ડોલે છે, સુખનું સરોવર હિલોળા લે છે. એવી એવી ભાષાથી વાત કરતા હતા. શું નજરમાં આવતું હોય ને બોલતા હોય, નજરાતું હોય ને બોલતા હોય એવી રીતે વાત કરે, એ વાણી નિમિત્ત થાય છે. એ દ્રવ્ય શ્રુત છે, એ શ્રુત જ્ઞાન છે સાચું. એ વાણી પણ અપૂર્વ છે અને એ શ્રુત પણ પરમ શ્રુત છે. અપૂર્વ વાણી પરમ શ્રુત સદગુણ સદગુરુ લક્ષણ યોગ. એ સાંભળનારને અપૂર્વ લાગે, પરમ શ્રુત લાગે, ત્યારે એને વિશ્વાસ આવે છે કે આ મારા ગુરુ છે. એ ગુરુનું લક્ષણ ત્યાંથી પકડાય છે, સદગુરુ લક્ષણ યોગ. એમ ગુરુદેવે તો ઉપદેશમાં ઘણી ચોખવટ કરીને બધું સૂક્ષ્મ રીતે અપૂર્વ રીતે સમજાવી દીધું છે. ગુરુદેવે કહેવામાં બાકી નથી રાખ્યું. એમની વાણીથી સ્વરૂપ નિશ્ચય થાય થાય ને થાય, એવી એમની વાણી ચોક્કસ હતી. ખાતરી શું એવી એમની વાણી હતી તો કે ખાતરી શું? તો કહેનારે એમ કે છે બેન છે કે અમે પોતે જ ખાતરી શું કે અમે પોતે જ અમે પોતે એની ખાતરીમાં ઊભા. એની ખાતરી ક્યાંય બીજે લઈ જવી પડે એવું નથી. કોઈ જતો હોય તેને માર્ગ કોઈ બતાવે વહેલો જતો હોય એને કે ભાઈ જરાક તમારે આ ગામ જવું હોય તો અહીંથી આમ જાજો પાછા હું આગળ જતા ત્રણ ચાર રસ્તા આવે છે પણ ઓલી વાવડી છે એ રસ્તે તમે હાલજો એટલે ભૂલા પડો નહીં. કોઈ જતો હોય તેને માર્ગ કોઈ બતાવે પણ એ રસ્તે ચાલવાનું તો પોતાને જ છે. એમ જે દ્રવશ્રુત છે નાનીની વાણી છે એ ઉપાય બતાવે છે. માર્ગ એટલે ઉપાય બતાવે છે કે ઉપાય આમ કરવાનો પણ કરવાનો પોતે કરવાનો પોતે જ છે. નિર્ણય પોતાને જ કરવાનો છે. નિર્ણય કરવાનો છે એ પોતાને જ કરવાનો છે. પ્રયોગાત્મક પદ્ધતિથી અનુભવના વિષય આત્મા તો અનુભવ યોગ્ય પદાર્થ છે, વિચાર યોગ્ય પદાર્થ નથી. એ વિચારમાં આવી જાય એવું નથી. શું અનુભવ યોગ્ય પદાર્થ છે પણ એ ખ્યાલ વગર કોઈ માત્ર આત્માનું સ્વરૂપ પ્રતિપાદન કર્યું હોય એવા ગ્રંથો વાંચી વાંચીને નિર્ણય કરતો જાય તો એ નિર્ણયમાં ભૂલ પડે છે. એનું કારણ શું છે કે જીવને રાગની પ્રધાનતામાં વિચારવાની જે અનાદિની પરિણતિ છે એની પદ્ધતિ છે એ ચાલુ છે. રાગતે હું એવું પરિણમન ચાલુ છે અનુભવમાં. સાથે જે જ્ઞાન ચાલે છે એ મળીને વિચાર કરે છે પણ એમાં આત્માનો યથાર્થ નિર્ણય થતો નથી. જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય એ રીતે થતો નથી. રાગ અને જ્ઞાન ભલે સાથે ચાલતા હોય પરિણમતા હોય પણ જ્ઞાન તે હું એમ આવીને નિર્ણય કરવો પડશે. જ્ઞાનના આધારે જ્ઞાન સ્વભાવનો નિર્ણય થાય નહીં કે રાગના આધારે જ્ઞાન સ્વભાવનો નિર્ણય થાય. સ્પષ્ટ વાત આ છે. એટલે નિર્ણય કરવાની જે પદ્ધતિ રાગના આધારવાળી છે તેનાથી યથાર્થ નિર્ણય નથી થતો. કલ્પિત નિર્ણય જરૂર થાય છે પણ યથાર્થ નિર્ણય નથી થતો. નિર્ણય તો પોતે જ કરવાનો છે. ગમે તે ભાવોમાં ગમે તે રાગમાં ગમે તે કાર્યમાં સુખની કલ્પના કરનારો સુખ માને છે. આ બધી ઊંધું કેવું કરે છે એ વાત લીધી છે કે કોઈને કોઈ ભાવમાં કોઈને કોઈ રાગમાં કોઈને કોઈ કાર્યમાં સંયોગમાં શું સુખની કલ્પના કરનારો સુખ માને છે. કલ્પના કરીને સુખ માને છે. જીવના સ્વરૂપ સિવાય ક્યાંય સુખ છે નહીં. સુખરૂપ એવા સ્વરૂપને છોડીને કોઈ ભાવમાં કોઈ દ્રવ્યમાં કોઈ પ્રસંગમાં જીવ સુખ માને છે એ કેવળ ભ્રાંતિથી સુખ માને છે, કેવળ કલ્પનાથી સુખ માને છે. વાસ્તવિકપણે સુખ છે એને પણ તે પોતે જ સુખ સ્વભાવી છે, સહજ આનંદ સ્વભાવી છે. ખરેખર તો પોતે જ સુખ સ્વભાવી છે, પોતે જ આનંદ સ્વભાવી છે. પોતાને મૂકીને ક્યાંય પણ સુખ એને લાગે છે માને છે સમજે છે એ જીવની ભ્રાંતિ છે, બીજું કાંઈ નથી. જગતમાં બુદ્ધિશાળી માણસો ઘણા છે, પણ કોને ખબર આ વિષયમાં જ ભૂલા છે. બુદ્ધિશાળી માણસો પણ આ વિષયમાં ભૂલા છે. એનું કારણ શું છે કે ઈચ્છા અનુસાર પદાર્થનો સંયોગ થાય છે ત્યારે પારો નીચો આવે છે ને, આકુલતાનો પારો નીચો આવે છે એટલે ત્યાં સુખનો અનુભવ કરીને ત્યાં અટકે છે, છેતર જાય છે. આમ આ તકલીફ છે. એકદમ પ્રયોજનભૂત વિષય હોવા છતાં
ભીખ માંગવી તો દુઃખ છે, પણ સુખ ભીખ માંગે છે.
અપેક્ષા વૃત્તિ કયો, ભીખ માંગવી કયો, એ સ્વયં આકુલતા રૂપ છે. અને એ આકુલતા રૂપ છે એમ નહીં સમજાવવાથી એ ચાલુ રાખે છે. પાછી બહુ મોટી વાત શું છે કે આ જે યુગ છે, જમાનો છે, એ મટીરિયાલિઝમનો છે. તો સુખને મટીરિયલાઇઝ નથી કરતા, છતાંય સુખને મટીરિયલાઇઝ નથી કરતા. આ એક મોટી ટ્રેજેડી છે, બહુ મોટી કરુણાજનક સ્થિતિ છે. ખરેખર સુખ શું, સુખ છે શું, પછી મળવું ના મળવું, પ્રાપ્તિ અપ્રાપ્તિની વાત પછી કરશું. છે શું આપણું, એમ જો ન વિચારે તો એ બુદ્ધિશાળીની બુદ્ધિ કેવી રીતે સ્વીકારવી, એ બુદ્ધિને બુદ્ધિ તરીકે કેવી રીતે સ્વીકારવી, આમ વિચાર આવે. કેમ કે પ્રયોજન સુખનું છે, અલ્ટિમેટ પ્રયોજન શું છે, એ સુખ જોઈએ. કઈ પ્રવૃત્તિ એવી છે કે જે સુખના લક્ષ્ય થતી ન હોય, એવી કઈ પ્રવૃત્તિ છે બતાવો? કોઈ પણ પ્રવૃત્તિ નથી. અહીંયા પણોઠી વાળીને બેઠા પછી પગ આગો પાછો કરવો હોય તો શું કરવું, શું કરવા કરવો છે, એમ એમ નથી ફાવતું માટે આમ ફાવે છે. નાનામાં નાની પ્રવૃત્તિ, નાનામાં નાનો વિકલ્પ સુખ, હા એ બુદ્ધિ. આવો એકદમ પ્રયોજનભૂત વિષય હોવા છતાં પણ એ વિષયમાં જીવ એનો તલસ્પર્શી નિર્ણય ન કરે, તલસ્પર્શી એટલે એનું તળિયું પકડી લઈએ એકવાર, એક વાતનું તળિયું પકડી લઈએ કે ભાઈ આનું ખરેખરી પરિસ્થિતિ શું છે, તાગ લઈ લે, નથી કહેતા માણસ, ભાઈ આનો તાગ લ્યો આ વાતનો, એવું જ્યાં સુધી નિર્ણય ન કરે, એવું પ્રયત્ન ન કરે તો ખરેખર એ બધો ઉપર છલ્લો ચાલે છે. પ્રયોજનભૂત વિષયમાં જીવ ઉપર છલ્લો ચાલે છે અને ખરેખર નિર્ણય કરતો નથી. જો વિચારવાન જીવ હોય તો એનો નિર્ણય કરે, પહેલો નિર્ણય આ કરે. મને તો જૈન દર્શનમાં રસ પડવાનો આ એક જ ફેક્ટર હતો મારી પાસે, કેમ કે મહત્વાકાંક્ષાઓ પણ સુખી થવા માટે જ હોય છે. આકાંક્ષાઓ અને મહત્વાકાંક્ષાઓ બધા જીવને સુખી થવા માટે જ હોય છે. અને હું તો બહુ મહત્વાકાંક્ષી હતો, ઓવર એમ્બિશિયસ જેને કહીએ, લિમિટ બારની. ત્યાર પછી જ્યારે એમ લાગ્યું કે આ તો સુખ દુઃખની ચર્ચા કરે છે અને એમાં સાયન્સ ઇન્વોલ્વ થયેલું છે, એમ થયું તો પછી આ એક વખત આનો તાગ લઈ લેવો જોઈએ, એક વખત આ વાતનો તાગ લઈ લેવો જોઈએ કે વૈજ્ઞાનિક રીતે જો સુખ મટીરિયલાઇઝ થતું હોય તો વાત બધી પૂરી થઈ જાય છે. તાગ મને અમારે અહીંયા જો પાણી કુએ મેં હોતા હોય तो नीचे से जो रेत लेकर आता है वो ताग लेकर आया, ऐसा बोलते हैं। मैंने उसका तलवा में जा करके आया, जैसे एक कुआं में 20 फुट पानी भरा है। उन्होंने हम तलवा में जाके आएंगे तो इसका प्रूफ क्या है कि देखो मिट्टी लेकर आए, इसके रेत लेकर आए, और दिखा देते हैं कि जो नीचे तलवा में थे खाली हाथ गया और मिट्टी लेकर आया, तो पूरा नीचे गया ना। एम इस सुख हमको चाहिए, तो सुख के विषय में हम पूरी पूरी गहराई में जा करके उसका पूरा निर्णय करेंगे, तलस्पर्शी निर्णय करेंगे, तलवा को स्पर्श करके निर्णय करेंगे। ऐसा हमारा प्रयास होना चाहिए। मैंने ज्यां सुधी ये न मळे एनो निर्णय न थाय त्यां सुधी चैन पड़े है, ये बोल गुरुदेव लीतो छे। कि ज्यां सुधी जीव ने तत्व निर्णय न थाय, सुख नो निर्णय न थाय, त्यां सुधी जेम कोई सर्प पाछळ पीड्यो होय, कोई लोड चोर लूटारा पाछळ पीड्या होय, कोई ગુંડાઓ પાછળ પીડ્યા હોય, કોઈ વાઘ પાછળ પીડ્યો હોય, અને એને ચેન પડે એને ક્યાંય નિરાતે ઊભો રહીએ, હા ખાઈ લઉં કે નહીં, એવી પરિણામની ચાલ થઈ જવી જોઈએ, તો શું છે બધેથી ઉઠી જાય, એને અપૂર્વ જિજ્ઞાસા કહેવામાં આવી છે। પછી એના એના પરિણામ એક જ જગ્યાએ કામ કરતા હોય, અંતર ખોજ, અંતર ખોજ, અંતર ખોજ, ખોજ સુખની, સુખની શોધ પાછળ નીકળી ગયો, એ બીજે ક્યાંય પછી એનો ઉપયોગ થતો નથી। પરમાગમ સારમાં 190મો છે, બનતા સુધી બોલ છે, ટાઈમ તો થઈ ગયો છે, સિંહ ચારે કોર ફરતા હોય અને જેમ ઊંઘ ન આવે, સાદીમાં ઊંઘ આવે છે ને, સિંહ ચારે કોર ફરતા નથી, સિંહ ચારે કોર ફરતા હોય ને જેમ ઊંઘ ના આવે, હથિયારબંધ પોલીસ પકડવા પાછળ પોતાને મારવા ફરતો હોય ને જેમ ઊંઘ ન આવે, તેમ તત્વ નિર્ણય ન કરે ત્યાં સુધી એને સુખેથી ઊંઘ ના આવે, આમ થવું જોઈએ ત્યારે તત્વ નિર્ણય થાય, એ પહેલાં તત્વ નિર્ણય થતો નથી। એટલો ટુકડો લીધો છે, અહીં સુધી રાખીએ, વિશેષ લેશે।